તારીખ 7/11/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 37 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 32
ભગવાન શ્રી કુંદાચાર્ય સમય પ્રાપ્તમાં કહે છે કે હું જે આ ભાવ કહેવા માંગુ છું અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો. હું જે આ ભાવ કહેવા માંગુ છું, કયો ભાવ કહેવા માંગે છે? એક ન્યાયિક ભાવ, એકત્વ વિભક્ત સ્વભાવ, સ્વયં સ્વયંથી એકત્વ અને પરથી વિભક્ત એવો જે નાયક ભાવ કહેવા માંગુ છું, આખા સમયસારમાં જ્ઞાન માત્ર ભાવને નાયક ભાવ તરીકે કહેવામાં આવ્યો છે. એક શબ્દમાં આખો સમયસાર છે, એક શબ્દમાં આત્માને સંસારથી, સંસારના સર્વ પ્રકારના ઝેરથી મુક્ત કરવાનો મંત્ર છે. એક જ શબ્દ છે, જ્ઞાન માત્ર કહેતા સમયસર આવ્યો. આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, પરદ્રવ્ય અને પરભાવથી રહી છે, પોતાના સ્વભાવથી સહિત છે, અને એની સાવધાની માત્ર કહેતા એની સાવધાનીમાં એનો સ્વાનુભવ છે, એનો પ્રકાશ છે, એનું વેદન છે. એ બધો ગૂઢ અર્થ એ જ્ઞાન માત્ર કહેતા ઉપસ્થિત થાય છે. હું જે આ ભાવ કહેવા માંગુ છું, એટલે તેઓ શબ્દ લીધો છે ગુરુદેવ. નામ ન પાડ્યું, વિસ્તાર ન કર્યો, એટલું જ કહ્યું કે હું આ ભાવ કહેવા માંગુ છું. ભાવ કહેતા બધું આવી ગયું. આત્મ સ્વરૂપ અને આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય બંને વાત એની અંદર સાથે લીધી. એક ભાવ કહીને હું જે આ ભાવ કહેવા માંગુ છું તે અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો. પ્રમાણ કરવાની પદ્ધતિ શાસ્ત્રનું અધ્યયન કરનારને અને સમયસારનું શ્રવણ કરનાર શ્રોતાને પ્રમાણ કરવાની પદ્ધતિ આપી. પ્રમાણ કરવાનો આંખ બાંધો કે આ પ્રકારથી તમે પ્રમાણ કરજો, બીજી રીતે પ્રમાણ કરશો. અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે કયો પ્રકાર લીધો? આત્મસાક્ષી એટલે તમારા, તમારો આત્મા એમ સાક્ષી પૂરે છે કે નહીં? મારા વચન સાથે તમારા અંતરના ભાવોને મેળ ખાતો હોય તો તમે માયનું એમ ગણજો, મેળ ન ખાતો હોય ત્યાં સુધી તમે મારી વાત સ્વીકારી નથી એમ ગણજો. એમ સ્પષ્ટ કર્યું. પ્રમાણ કર્મ એટલે માન્ય કર્મ. પ્રમાણ માણ, માણમાં માન્ય આવી જાય છે. પ્ર એટલે વિશેષ કરીને, સારી રીતે, સમ્યક પ્રકારે, એને પ્રમાણ કહે છે. અહીંયા પ્રમાણ એટલે ઓનું પ્રમાણ નહીં, દ્રવ્યું ઉત્પાદિત ઉત્તમ સજ્જ પ્રમાણમાં વિષય છે એ વાત નથી. પ્રમાણ કરવું એટલે અહીંયા માન્ય કરવું, સારી રીતે માન્ય કરવું, સમ્યક પ્રકારે માનવું, એને અહીંયા પ્રમાણ કરવું એમ કહે છે. પ્રમાણ શબ્દ જુદી જુદી જગ્યાએ જુદા અર્થમાં પ્રયોગ થાય છે. આત્મસાક્ષીના પ્રમાણ વડે, આત્મસાક્ષી થી મપાય એ રીતે માપજો એમ કહે છે. આત્મસાક્ષીના ભાવથી માપીને માપ લેજો, બીજા માપે એને માપશો નહીં. આ પ્રમાણ તે સાચું પ્રમાણ છે, બીજું માપ તે સાચું માપ નથી. સમ્યક જ્ઞાન ને પ્રમાણ જ્ઞાન કહે છે. આત્મસાક્ષી થઈ ત્યાં જ્ઞાન સમ્યક થયું એટલે પણ એ પ્રમાણ જ્ઞાન ઉપજ્યું એમ ગણાય છે. પ્રમાણ એટલા માટે કહે છે કે એ જ્ઞાન પૂર્વક જે માનવું થાય છે તે માનવું સાચું છે, તે માનવું સમ્યક છે, તે માનવામાં કઈ દોષ નથી, નિર્દોષ માનવું છે. હું કહું છું માટે પ્રમાણ કરજો એમ નહીં, તમારા આત્માને સાક્ષીથી પ્રમાણ કરજો. અનુભવ કરીને કરો. સાક્ષી તો ક્યારે આવે? અંદર અનુભવ કરે ત્યારે, પોતે ભળે ત્યારે. કેમ કે સાક્ષી શબ્દ સાક્ષાત્કાર ઉપરથી આવ્યો છે. વિટનેસ કહે છે ને, અમે આના સાક્ષી છીએ, અમે નજરે જોયું છે, અમે કાનો કાન સાંભળ્યું છે. ન્યાયમાં દર્શનીય પુરાવામાં લઈ શકે છે. એ સાક્ષાત શબ્દ ઉપરથી સાક્ષી શબ્દ આવેલો છે. પ્રત્યક્ષ ઉપરથી પ્રત્યક્ષતા સૂચવે છે. તો અંતરમાં જ્ઞાયક ભાવને પ્રત્યક્ષ કરીને પ્રમાણ કરજો એમ એનો સીધો અર્થ થયો. આ રીતે પ્રમાણ કરજો. બીજી કોઈ પ્રમાણ કરવાની પદ્ધતિ બરાબર નથી, અથવા મોક્ષ માર્ગમાં બીજી પદ્ધતિનો સ્વીકાર નથી. આત્મસાક્ષીથી સ્વીકાર થાય. આ તો એકદમ સ્વાનુભવનો અધ્યાત્મનો વિષય છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં ઉડનજીએ ચારણ યોગના વિષયમાં લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ ચારણ યોગનો અધ્યયન કરતા એને કેવી રીતે પ્રમાણ કરે છે. ચારણ યોગનો વિષય લીધો છે, બહુ સારી પદ્ધતિ લીધી છે. યોગને આમ વાંચતા એને આવા ભાવ થાય છે, શરણાનુયોગને વાંચતા આવા પરિણામ થાય છે, શરણાનુયોગને વાંચતા પોતાને આવા પરિણામ થાય છે. બધા ચારે અનુયોગનો વિષય બહુ સારી રીતે, બહુ સારી રીતે એટલે સમય જ્ઞાનમાં જેમ ભાવો ઉત્પન્ન થાય છે એ જ એમને લખ્યું છે. એમણે જે લખ્યું છે એ ચારે અનુયોગ વાંચતા સમય જ્ઞાનનું પરિણમન જે રીતે હોય બરાબર એ વાત આપણે એવી રીતે લખી. એટલું એ ચારે વિષયના સંબંધમાં એમના લખાણમાં ઊંડાણ છે અથવા ગંભીરતા છે. વાંચવા જેવું વિષય આ તો સીધો જ્ઞાયક ભાવનો વિષય છે એટલે અહીંયા તો અનુભવ સિવાય બીજી કોઈ ઉપેક્ષા લાગુ પડતી તને અનુભવ થાય કે હું એ જ્ઞાયક ભાવ છું. કોઈ પર્યાય અનાદિ અનંતમાંથી કોઈ પર્યાય સ્વરૂપે જે અત્યાર સુધી માત્ર પર્યાય રૂપે મને અવધારણ કરતો હતો એ હું કાંઈ જ નથી. એ મિથ્યા ભાવ હતો, એ વિપર્યાસ હતો. એવું એને જ્ઞાયક ભાવના અનુભવનનું સાક્ષીભૂત પણ અહીંયા છે એને પ્રમાણ કર્યું છે.
કારણ કે આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે, એટલા માટે અનુભવ થી પ્રમાણ કરવાનું કહ્યું છે, આત્મ સાક્ષી થી પ્રમાણ કરવાનું કહ્યું છે, કારણ કે આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે. આ ધ્રુવ્યાનું યુગ નું શાસ્ત્ર છે, આ ચરણાનું યુગ નું શાસ્ત્ર છે, કર્ણાનું યુગ નું છે, કથાનું યુગ નું છે, એવું કઈ ન કહ્યું. આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે, અધ્યાત્મ પ્રધાન શાસ્ત્ર છે, માટે તમે અનુભવ થી પ્રમાણ કરજો. ચરણ યુગ નું નામ ન લીધો, ધ્રુવાનુયોગ તો અધ્યાત્મમાં દૂર રહી શકતો જ નથી. પણ અનુભવ પ્રધાન શાસ્ત્રમાં દ્રવ્યાનુયોગથી આગળ જઈને પણ ઘણી વાતો હોય છે. એને એમ કહેવાય છે કે ચારે અનુયોગ ના કથનથી અધ્યાત્મનું કથન પર છે, અધ્યાત્મનો વિષય પર છે, પાર છે, એનાથી થોડો છે. એમાં બધા ચારે અનુયોગમાં છે, છતાં એનાથી પાર છે. એટલે અનુયોગના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંત અનુસાર કથન ન હોય, પણ આત્માનો અનુભવ થાય, અનુભવ થઈ શકે, અનુભવ થવા માટે વિશેષ બળ મળે, વિશેષ પુરુષાર્થ જાગે, એવી શૈલીથી કોઈ વાત આવે. એમ કે સમયસર લઈએ આપણે તો 67 ગાથાથી વિષય ઉપાય, આમ તો 50 ગાથાથી, 39 ગાથાથી વિષય થયો છે, હજી વધી ગાથાથી. પણ 36 ગાથા, 50-55 ગાથા, પછી 67-68 તો વિષય જ લીધો છે કે રાગ છે તે પૂતગળ ના પરિણામ છે. 50-55 માં તો એ લીધું છે, પૂતગળ ના પરિણામ છે. વસ્તુના બંધારણને જોતા દ્રવ્ય પર્યાયમય જે પદાર્થ છે એની વિકારી કે અવિકારી પર્યાય તેની પર્યાય છે, જીવની જીવમાં છે, અજીવની પૂતગળની પૂતગળમાં છે, એમ દ્રવ્યાનું યોગ કહે છે. છતાં એ વાતને ઉલ્લંઘન કરીને અહીંયા કથન આવે છે કે રાગ છે એ પૂતગળના પરિણામ છે. દ્રવ્યાનું યુગનો પંડિત હોય તો વાંધો પડે કે કેમ તમે એને પૂતગળ ના પરિણામ કહો છો, એ તો જીવની અવસ્થા છે, ભલે વિકારી અવસ્થા છે પણ છે તો જીવની ને, જીવ એનો કરતા છે, સ્વતંત્ર પણ એ કરી છે, એને માટે એનો એ કરતા છે, એનો પર્યાયંશ છે. અધ્યાત્મમાં આત્માનો આશ્રય કરવાનું પ્રયોજન હોવાને લીધે પ્રયોજનની સિદ્ધિ અર્થે પ્રયોજન વશ આ કથન કરવું તે નિર્દોષ છે, એમાં જરા પણ દોષ આવતો નથી. આગમનો સિદ્ધાંત તોડવાનો ત્યાં દોષ નથી. આ સિદ્ધાંત ત્યારે તૂટે કે ખરેખર એને પૂતગળના પરિણામ માની લઈ અને જીવના પરિણામ ખરેખર જ્ઞાનમાં ન સમજે, જ્ઞાનમાં જ એને પૂતગળના પરિણામ સમજે તો અગ્રહિત મિથ્યાત્મનો દોષ લાગે. કેટલો અગ્રહિત છૂટીને ગ્રહિતમાં આવી જાય સિદ્ધ અર્થે. હા, કેમ આ બધા પૂતગળના પરિણામ છે ને, જે બધા પાંચે ઇન્દ્રિયોના વિષયભૂત થાય છે એ બધા પૂતગળના પરિણામ છે. અવાજ સાંભળો છો એ પૂતગળના પરિણામ છે, અક્ષર વાંચો છો એ શાસ્ત્ર પૂતગળના પરિણામ છે. હા, અવસ્થા, પરિણામ એટલે અવસ્થા, પરિણામ એટલે અવસ્થા. પરિણામ કહો, પર્યાય કહો, અવસ્થા કહો, હાલત કહો, બધું એક અર્થ છે, થાય છે. આપણે ત્યાં જે વિવાદાસ્પદ વિષય ઉભો થયો કે પર્યાયના પ્રદેશો જુદા અને ધ્રુવના પ્રદેશો જુદા, તો દ્રવ્યાનુયોગ રીતે તો એમ નથી. દ્રવ્યાનુયોગ એમ કહે છે કે જે દ્રવ્યના પ્રદેશો તે જ સર્વગુણોના પ્રદેશો, તે જ સર્વ પર્યાયોના પ્રદેશો, ચાહે વિકારી હો ચાહે અવિકારી. અધ્યાત્મ એમ કહે છે કે શુદ્ધ પર્યાય હોય તો એના પ્રદેશ જુદા, પર પરદ્રવ્યમ પરભાવમ હે નીતિ આચાર્યનું વચન. આચાર્યોને દ્રવ્યાન યુગની ખબર નથી, પદ્મ પ્રમોદ દારિદ્રને ખબર નથી એને પરદ્રવ્ય કેમ કહેવાય. છે તો પરભાવ છે, પરને અનુસરીને થતો ભાવ છે. શુદ્ધ કેવળ જ્ઞાનની પર્યાય ને ત્યાં તો ક્ષાયિક પર્યાય ને પરદ્રવ્યમ પરભાવમાં લીધા છે, એ તો કઈ પરદ્રવ્યને અનુસરતી નથી, ખાલી એને ક્ષયની અપેક્ષા જ લાગે છે. વિકારી પર્યાય તો ઉદયને અનુસરે છે એટલે પરભાવ કહેવાય, પણ શુદ્ધ પર્યાય તો પૂતગળના ઉદયને અનુસરતી નથી ક્ષાયિક પર્યાય તો, પણ ક્ષયની અપેક્ષા લાગે છે. એટલું લાંછન પણ પોસાતું નથી. કેટલાક તો માની બેઠા કે ખરેખર પ્રદેશો જુદા છે, દ્રવ્યાન યોગની દ્રષ્ટિએ પણ પ્રદેશો જુદા છે, તો એ તો ગ્રહિત મિથ્યાત્મા ગયા. ગુરુદેવ નો આધ્યાત્મિક ભાવ ન સમજાયો અને ખરેખર પ્રદેશો જેને જુદા માન્યા દ્રવ્યાન યોગ અનુસાર, એ તો ગ્રહિતમાં ચાલ્યા ગયા. અને જેને એ વિષયનો આશ્રય કરવાનો, પર્યાયનો આશ્રય છોડાવીને ધ્રુવનો આશ્રય કરવાનો હેતુ સમજીને ભાવાત્મકપણે એ ભાવથી એ વાતને લીધી મુખ્ય કરીને, તો એ સમ્યક છે. એને એનું બળ આવ્યા વિના રે નહીં, એનું જોર આવ્યા વિના રે નહીં, એની ભીસ ધ્રુવ ઉપર આવ્યા વિના રે નહીં. એટલે ત્રિકાળી ધ્રુવ પરમાત્માને, પરમાત્મા ઉપર પુરુષાર્થની ભીસમાં નીકળેલા એ બધા વચનો હોય છે. એવા વચનો કર્ણાનુયોગમાં પણ આવે છે, એવા વચનો ચરણાનુયોગમાં પણ આવે છે, કથાનુયોગમાં, ચારણનુયોગમાં આવે છે. પણ એને ચારણનુયોગના સિદ્ધાંતોથી આગળ જઈને એ વાત કરવી પડે છે. એક ગંગલો આગળ ભરે છે, સિદ્ધાંતને વળગીને બેસી રહેતા નથી. પરભાવ ભિન્નમ દસમો શ્લોક છે. ત્યાં તો પરભાવમાં દ્રવ કર્મ, ભાવ કર્મ, નો કર્મ શરૂઆત કરી છે, એ રીતે કરી છે. નમસ્મય સારાયમાં એ શરૂઆત કરી છે કે ત્યાં આ વાત લીધી છે. પણ છઠ્ઠી ગાથાથી પાછો વિષય એવો લીધો છે કે પ્રમત અપ્રમત તે હું નથી. દસમો શ્લોક છે ને, દસમો શ્લોક તેરમી ગાથા, તેરમી ગાથા ઉપર પછીના પ્રશ્ન છે, ચૌદમી પહેલા છે. પરદ્રવ્ય ને પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના વિભાવો એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. ત્યાં પરની અપેક્ષા લીધી છે. વિકારી ભાવ પરભાવો એટલે વિકારી ભાવ, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ શૈલી શરૂઆત લીધે છે. એ છઠ્ઠી ગાથામાં પર્યાયની ભિન્નતાનો વિષય સ્પષ્ટ છે. બાકી સમયસારમાં એ વિષય એટલો જોરથી નથી આવ્યો જેટલો નિયમસારમાં જોરથી આવ્યો છે. નિયમસારમાં 38 ગાથાથી શુદ્ધ ભાવ અધિકારથી ચારે પ્રકારના ભાવોને અગોચર છે એવી વાત લીધી છે. 24મા એટલે તુલસીનાચાર્ય ટીકામાં છે, મૂળ ગાથામાં અમૃતચંદ્રાચાર્ય એ પ્રકારે અર્થ નથી કરતા. બે જુદી જુદી બે આચાર્ય જુદી જુદી રીતે અર્થ કરે છે 320માં. તેવી રીતે જ્ઞાન પણ પોતે નેત્રની માફક દેખનારો હોવાથી કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે, જો શું અર્થ કર્યો, કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવાને વેદવાને અસમર્થ હોવાથી કર્મને કરતું નથી અને કર્મને વેદતું નથી. પરંતુ કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ વાળું જાણવાના સ્વભાવ વાળું હોવાથી કર્મના બંધને તથા મોક્ષને કર્મના ઉદયને તથા નિદ્રાને કેવળ જાણે છે. એમને કેમ એ વસ્તુ કીધું કે જ્ઞાનમ અકારકમ અવેદકમ ચૈવ જાનાતિ ચ બંધ મોક્ષમ કર્મોદયમ નિર્જરામ ચૈવ. કર્મોદય શબ્દ કુંદકુંદાચાર્ય વાપર્યો છે, અડીને ટીકા કરી છે. એમણે બધે કર્મ લીધું, કર્મનો ઉદય, કર્મનો બંધ, કર્મનો મોક્ષ, કર્મની નિર્જરા, એ બધાને જ્ઞાન કેવળ જાણે છે. જયસેનાચાર્ય દિવે તો ઘણો વિષય ખોલ્યો, તાલુ વિષય ઉપરાંતની ઘણી વાતો ખોલી છે એ ટીકાની અંદર. વિષયથી આગળ જઈને, વિષય છોડીને પણ ઘણી વાતો એ ટીકાની 320 ભવ્યત્વ ભવ્યત્વ પારિણામિક ભાવ ઘણી વાતો લીધી છે. શુદ્ધ પર્યાય કથનચિત ભિન્ન છે, કેટલી વાતો લીધી છે. અને પારિણામિક ભાવ કારણ નથી, મોક્ષ માર્ગ કારણ છે, મોક્ષ નો એ બધી વાત લીધી છે. ઘણા કેટલા ન્યાયો લીધા, સંખ્યાબંધ ન્યાયો છે. અહીંયા તો ખાલી મૂળ ગાથામાં કર્મોદય શબ્દ વાપરો છે, એટલે બધા કર્મ ને લાગુ પડ્યા, બંધ ને મોક્ષ ને ઉદય ને નિદ્રા ને ચારે બોલ કર્મ ની સાથે લાગુ પડ્યા છે. અને ત્યાં તો એક સમય ની પર્યાય ની ભિન્નતા ની વાત પણ લઈ લીધી છે. મારા વર્તતા સ્વ આત્મ અવૈભવ વડે કહેવાય છે. એ અનુભવ નો વિષય, અનુભવ ની વાત, અનુભવ નું વર્ણન, અનુભવ માં અનુભૂત થતું એનું જે જ્ઞાયક તત્વ, નિજ આત્મ સ્વરૂપ, એ બધું કઈ રીતે હું કહું છું કે મને જે આત્મવૈભવ વર્તી રહ્યો છે પ્રગટપણે, એનાથી હું કહું છું, મારા આત્માની શુદ્ધિ પૂર્વક કહું છું, એનો અર્થ એ થાય છે, બહુ જનરલ સેન્સમાં લઈએ તો, કે જો કહેનાર અનુભવથી એટલે આત્મસાક્ષી એ કહે છે તો સાંભળનારે અનુભવથી આત્મસાક્ષી એ સાંભળ્યું, તો ખરેખર હું જે અભિપ્રાય વ્યક્ત કરવા માંગુ છું, હું જે વિષય વ્યક્ત કરવા માંગુ છું એ સમજાશે. નહીતર હું કહું છું કઈક ને સમજાશે કઈક. એટલે સત્શ્રુત નો મુખ્ય અભિપ્રાય સ્વાનુભવ કરવા કરાવવાનો હોવાથી ચારે યોગમાં અનુભવ પ્રધાન દ્રષ્ટિકોણથી સત્સ્વરૂપનું અધ્યયન કરવું, સ્વાધ્યાય કરવું, આવો એક નિયમ છે. શાસ્ત્ર સ્વાધ્યાય કેમ કરવો? કે અનુભવ પ્રધાનતાના દ્રષ્ટિકોણથી કરવો. એટલે જ્ઞાનની અંદર એ દ્રષ્ટિકોણ મુખ્ય રહેવો જોઈએ. માણસ એમ કહે છે ને કે એક વાતને અનેક દ્રષ્ટિકોણથી જોવાય છે, અને ત્યારે એક માણસ વિશે અનેક અભિપ્રાયો, એક વ્યક્તિ વિશે અનેક અભિપ્રાયો, એક પ્રસંગને મૂલવવા માટે અનેક અભિપ્રાયો, એવું બધું ભિન્ન ભિન્ન અભિપ્રાયો જોવામાં આવે છે. અહીંયા એમ કહે છે કે બધા અભિપ્રાય એકો રાખીને એક અનુભવના દ્રષ્ટિકોણને મુખ્ય રાખીને સત્સ્વરૂપનું અધ્યયન કરવું. કેમ કે કહેનાર જે સત્સ્વરૂપના રચનાર છે એ બધા અનુભવ પ્રધાનતાથી સ્વરૂપ ઉપરના પુરુષાર્થની ભીષમાં આવીને એ ભાવો વ્યક્ત કરતા આ રચના કરી રહ્યા છે. એ પરિસ્થિતિમાં એનો જ દ્રષ્ટિકોણ જો લાગુ કરવામાં ન આવે તો એ જે કઈ કહેવા માંગે છે એ ખરેખર એનું અધ્યયન કરનારને લખમાં આવતું નથી કે સમજમાં આવતું નથી. તો બે વાચિક પ્રત્યક્ષ હોય તો માણસને ચોખવટ કરવી પડે છે કે હું જે દ્રષ્ટિકોણથી કહેવા માંગુ છું એ રીતે ભાઈ તમે સમજો, નહીતર તમે કંઈક બીજો અર્થ કરી બેસો ને અનર્થ થશે. એમાંથી શું કહે છે માણસ કે તમે અર્થનો અનર્થ કરશો મારી વાતનો, હું જે દ્રષ્ટિકોણથી કહેવા માંગુ છું એ પકડીને તમે સમજો તો સારું, તો તમને એમ લાગશે કે હું બરાબર કહું છું એમ માણસ કહે છે કે નહીં. જો સાધારણ વાતમાં પણ, જગતના સાધારણ વ્યવહારની વાતમાં પણ આ એક વાસ્તવિકતા છે સમજવાની, તો અધ્યાત્મનો જે ગંભીર અને ગૂઢ વિષય છે એમાં બીજો દ્રષ્ટિકોણ કેવી રીતે કામ લાગે, બીજો દ્રષ્ટિકોણ એમાં કામ આવી શકે એ સ્પષ્ટ સમજી શકાય એવો વિષય. જ્યાં સુધી હું જ્ઞાયક છું એવો દ્રષ્ટિકોણ ન પકડાય ત્યાં સુધી એ દ્રષ્ટિકોણ પકડવાની મહેનત કરવી જોઈએ. એટલે તો ગુરુદેવે બહુ હળવી શૈલીથી વાત કરતા હતા ઉપવાસની દ્રષ્ટિએ, કે કોઈ ભાઈ એમ કહ્યું સમય સાર ને ભી તો બધું 15 દિવસમાં વાંચી નાખ્યું, કે શું વાંચી ગયો આખું સમાચાર 15 દિવસમાં વાંચી ગયો, કે શું એટલે ગુરુદેવ બહુ સારું સમજાઈ ગયો, એટલે કેવું વાંચ્યું હશે એ બધું સમજાઈ ગયો. એટલે એનો અર્થ શું છે કે જે પોતે અહીંયા કહે છે કે આત્મક સાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો, એ રીતે તમે કરજો, બીજી રીતે પ્રમાણ કરવાની વાત નથી. ઉઘાડ હોય, વિદવત્તા હોય, ગાથા એ ગાથાની વિવિક્ષા સમજે, કે 11મી ગાથામાં એકલો ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરવાની વિવિક્ષા છે, 12મી ગાથામાં યથાકાળે વ્યવહાર જાણેલો પણ જ્ઞાનીને પ્રયોજનભૂત રીતે જાણવામાં આવે છે, એ પણ એની અપેક્ષા, એક એક ગાથાની વિવિક્ષાની અપેક્ષા જાણે, તો એને એ શાસ્ત્રને બરાબર સમજ્યો કે નથી સમજ્યો. એવી કોઈ વાત ન કરી કે તમે બધી અપેક્ષા બરાબર સમજો, એવી વાત નથી કરી. અનુભવ પ્રધાન શાસ્ત્ર છે, હું પણ જ્ઞાયક ભાવને અનુભવીને મારા આત્મશુદ્ધિના વૈભવથી કહું છું, જ્ઞાયક ભાવને અનુભવીને કહું છું, તમે પણ એ જ રીતે એને પ્રમાણ કરજો. બીજી રીતે પ્રમાણ કરશો તો એ તમારું પ્રમાણ કરેલું અમે પ્રમાણ કરતા સીધી વાત આ છે. ભલે તમે એમ માનો કે બધી અપેક્ષા ને વિવિક્ષા અમારી બરાબર, ગાથા એ ગાથા નહીં સમજાય છે, પણ એ કઈ અમને માન્ય નથી. હા, એને પ્રમાણ નથી કર્યું, દ્રવલિંગી એ નથી પ્રમાણ કર્યું. અને જ્યાં સુધી મુમુક્ષુ એનો અભ્યાસ કરે છે ગુરુદેવની કૃપાથી, કારણ કે પહેલા તો આનો અભ્યાસ નહોતો, પણ ત્યાં સુધી પ્રમાણ કરેલું નથી. આપણે તો આપણી જાત ઉપર લેવું, બધું મેં કામ જાય આપણી જાત ઉપર, આત્માને મેળવવો પડે છે. બસ આ એ તો આખો સમય સાર જ એના ઉપર છે, શું કરવું એના ઉપર સમય સાર છે. પર્યાય દ્રષ્ટિ છોડવી, રાગમાં અસ્તિત્વ ગ્રહણ કર્યું છે એ છોડવું, સ્વરૂપની ઓળખાણ કરવી, સ્વરૂપની ઓળખાણ થતાં મહિમા ઉત્પન્ન થાય, પુરુષાર્થ ઉત્પન્ન થાય, વૃદ્ધિગત થઈને અનુભવ થાય, એ અનુભવના માર્ગે પ્રયાણ
કરવું,
એ વાત છે. છે નીચે જ વાત લીધી છે શું કરવું, 38માં સત્સમાગમે આત્માને ઓળખાણ કરી આત્માનુભવ કર, એક હેતુમાં આવી ગયું. તમારા પ્રશ્નનો ઉત્તર પહેલી જ હેતુમાં છે, સત્સમાગમે આત્માને ઓળખાણ કરી આત્માનુભવ કર. આત્માના અનુભવનું એવું મહાત્મ છે કે પરિસર આવે પણ જીવની જ્ઞાન ધારા ધગતી, એટલે એટલો રસ લઈને અનુભવ આવે છે, એટલો અપૂર્વ પુરુષાર્થ પ્રગટીને અનુભવ આવે છે, અને એટલી શક્તિ છે અનુભવમાં કે વજ્રપાત થાય તો પણ જ્ઞાનધારા છૂટે, બીજી પ્રતિકૂળતા શું વજ્રપાત થાય, પણ લોભ ખળખળે. અવ્યાભાસ સ્વરૂપે ત્રિકાળ છો એવી જ્ઞાન ધારા કદી છે. આચાર્ય મહારાજ કહે છે કે તેમાં મારા વર્તતા સ્વાત્મ વૈભવ વડે કહેવામાં કહેવાય છે. આ સમયસારમાં હું મારા આત્માના વૈભવથી કઈ શુભની દશા છે ને, એટલે વૈભવશાળી દશા છે એમ કે છે. સમ્યક દ્રષ્ટિને જગન્ય પરિણમન છે, મુનિ દશાને માં પ્રચુર સ્વસંવેદન અને પ્રચુર આનંદનું વેદન છે એને, અને શુદ્ધિ ઘણી વિશેષ છે, ગુણ શ્રેણી નિર્જરા વર્તી રહી છે, એટલે આત્માની લક્ષ્મી ગુણ લક્ષ્મી ઘણી પ્રગટ થઈ છે. અહીંયા એને વૈભવ અને સંપત્તિ કહેવામાં આવે છે, એ આત્માની સંપત્તિ છે. તેમાં મારા વર્તતા સ્વાત્મ વૈભવ વડે કહેવાય છે એમ કહીને આ વચનોની પ્રમાણતાને પણ પોતે અહીંયા સ્પષ્ટ કરી છે કે સમયસારમાં કહેલા વચનો પ્રમાણ છે, એનું કારણ મારો આત્મશુદ્ધિ એમાં નિમિત્ત છે. મારી આત્મશુદ્ધિ વર્તી રહી છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના મોક્ષ માર્ગે સારી રીતે હું પ્રવર્તું છું, અને એ સ્વાનુભવમાં બોલ બોલીને આ વાત સ્વાનુભવને લખવામાં આવે છે. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતા જુઓ, આખા સમયસારમાં પ્રમાણ કરવાનો વિષયમાં છઠ્ઠી ગાથા લીધી છે. 415 ગાથામાં 415 ગાથાનું હાર્દ અથવા એકદમ પારમાર્થિક વિષય છઠ્ઠી ગાથાની અંદર આવ્યો છે. બીજે આવ્યો છે પણ આટલો સ્પષ્ટ અને આટલી ચોખ્ખી સીધી વાત નથી. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતા આચાર્ય ભગવાન કહે છે કે આત્મદ્રવ અપ્રમત નથી અને પ્રમત પણ નથી, એટલે કે બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું, એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું. છઠ્ઠી ગાથાની શરૂઆત કરતા આચાર્ય ભગવાન કહે છે, ભગવાન ભગવાન પરમિષ્ઠ છે ને, ભગવાન કહેતા જાય છે, આચાર્ય ભગવાન કહે છે, મુનિ ભગવાન કહે છે, કહેવા ખાતર નથી, ભાવ ભાષે છે. કોઈ મુનિરાજ કોઈ સમ્યક દ્રષ્ટિ શ્રાવક ને ત્યાં આહાર માટે પધારે તો એને એ વખતે કેટલું અમંગ હોય છે કે સાક્ષાત ભગવાન એને ત્યાં પધાર્યા હોય એટલો અમંગ હોય છે. કહેવા માત્ર ભગવાન નથી, આચાર્ય ભગવાન મુનિ ભગવાન એ કહેવા માટે નથી, એને ભાવ જ એ રીતે પાસે છે, એવી અત્યંત ભક્તિનો એ વિષય છે. જ્યાં અત્યંત ભક્તિ હોય ત્યાં વચન પણ એ ભક્તિ અનુસાર જ નીકળે છે. શરૂ કરતા આચાર્ય ભગવાન કહે છે કે આત્મદ્રવ અપ્રમત નથી અને પ્રમત નથી, બે પ્રકારની અવસ્થામાં સમસ્ત શુદ્ધ અશુદ્ધ અવસ્થાનો સમાવેશ કરી નાખ્યો છે. સુગાનીજીએ આ પ્રમત અપ્રમતની ગાથાનો અર્થનો સ્પષ્ટીકરણ પણ ચર્ચામાં આપેલું છે. ત્રીજા ભાગની અંદર એ વિશે છે કે પ્રમત કહેતા અશુદ્ધ પર્યાય સર્વ અશુદ્ધ પર્યાય લઈ લેવી, સર્વ પ્રકારની અને અબુદ્ધિ લઈ લેવી. હવે કઈ પર્યાય બાકી રહી? કે એક પર્યાય બાકી નથી રહેતી. શુદ્ધ અને અશુદ્ધ સમસ્ત પર્યાય હું નથી, હું પર્યાય રહિત ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક સ્વભાવ સ્વરૂપ છું. આવું પોતાના મૂળ સ્વરૂપમાં હું પણ શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને અને આચરણે કરીને સ્થાપવામાં આવે છે. એને આત્મવૈભવ, એને મોક્ષ માર્ગ, એને નિર્વાણનો માર્ગ કરવામાં આવે છે. એ તો પૂર્ણતા જ લક્ષમાં છે. પૂર્ણતા ને આગળ જોતા જ નથી, દૂર જોતા જ નથી. એટલે તો છંદો ગાથામાં કહ્યું કે નિશ્ચય નહીં તો હું પૂર્ણ છું, પણ વ્યવહાર નહીં પણ હું પૂર્ણ છું. એમ જોવે છે કે વ્યવહાર નહીં પણ હું પૂર્ણ છું, કેમ કે એટલી પૂર્ણતાની ભાવનામાં આવે છે. એટલે એમને પોતાનો મોક્ષ દૂર દેખાતો નથી, આજમાં દેખાય છે. મુનિ દશામાં તો અંતર્મૂર્તનું કામ છે. સમય જુઓ તો ગમે ત્યારે અંતર્મૂર્તનું કામ છે બસ. અને એ અંતર્મૂર્તમાં આવવા માટે એનો દિન રાત પુરસાદ ચાલે છે. જગતની તમામ પ્રવૃત્તિ છોડીને, આખા જગતથી દૂર જઈને, કેવી રીતે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, ક્ષેત્રથી પણ જગતથી દૂર જાય છે, જંગલમાં વસે છે, ભાવથી પણ દૂર વર્તે છે. કોઈ દ્રવ્યનો સંસર્ગ નહીં, તિલતુષ માત્ર પરિગ્રહ ન જોઈએ, કોઈ પરદ્રવ ન જોઈએ. દરેક ક્ષેત્રકાળને ભાવને પર્યાય પણ એવી જ પુરુષાર્થમાં જોડી દીધી છે. રાત દિવસ પુરુષાર્થની રમઝટ ચાલે છે. કઈ ઘડી અંતર્મૂર્તમાં આવે ને કેવળ જ્ઞાન ફાટે કઈ કહેવાય ને નહીં. પંચમકાળ ભૂલી જાય છે. પંચમકાળ છે માટે નહીં થાય એ વાત નથી. એમ જોવે તો પુરુષાર્થ ઠંડો પડી જાય. વસ્તુ સ્થિતિ ખ્યાલમાં છે, પણ અધ્યાત્મનું જોર બીજું બીજી વાત કરે છે. સાધકો એમ કહે છે કે પંચમ કાળમાં આમ અત્યારે મોક્ષ નહીં થાય, આ ભર્ત ક્ષેત્રે જન્મેલા, આ કાળે જન્મેલાનો મોક્ષ નહીં થાય એવી મર્યાદા બાંધી હશે. પણ મારી મર્યાદા આ ક્ષેત્રની ને આ ભવ પૂર્તિ ને આ કાળ પૂર્તિ ક્યાં છે? હું તો અનાદિ અનંત શાશ્વત છું, માટે હું તો પુરુષાર્થમાં જ ચાલુ. મારો પુરુષાર્થ એ વાતને જાણે કે સ્વીકારવા તૈયાર થતો નથી. શું કહે છે? કેવળ જ્ઞાનને કેવળ જ્ઞાનના સ્થાનમાં રાખીને વાત કરે છે કે જાણે કે મારો પુરુષાર્થ એ વાત સ્વીકારવા તૈયાર નથી. અથવા મારો પુરુષાર્થ એવી પ્રેરણા કરે છે કે એવી વાત કદાચ કેવળ જ્ઞાનમાં આવી હોય તો પણ એ ગૌણ રાખવા માટે આવી છે, મુખ્ય રાખવા માટે આવી નથી. એનો વિચાર તો શું કરવા કરે છે? પુરુષાર્થમાં લાગી પડેલો એવો હું એમ જોવે છે, એ વાતનો વિચાર જ શું કરવા કરું? એવી પ્રેરણા એ પુરુષાર્થ આપે છે. એ વાતનો વિચાર કરવાનો જગ્યા એ પુરુષાર્થની અંદર છે નહીં. વસ્તુ સ્થિતિનું જ્ઞાન એક બાજુ રહી જાય છે. કેમ કે એ તો કાળ અને ક્ષેત્રની મર્યાદાની વાત છે ને. હું ક્યાં કાળ ને ક્ષેત્રમાં કેદ થયેલો છું એમ કે છે. હું કોઈ કાળ ને ક્ષેત્રમાં કેદ થયેલો છે જ નથી. જગતનો સ્વતંત્ર પદાર્થ છું, નિરાલંબ નિરપેક્ષ છું, કોઈની અપેક્ષા મારે નથી. એમ જો પુરુષાર્થનું જો એવી રીતે ચાલે છે. એવી કેટલીક વાત શ્રીમદજીના પત્રોમાં આવે છે. વર્તમાનજી ના આગમાં આમ કહે છે, એમ કેટલાક કહે છે. અમારો પુરુષાર્થ એવી વાત ના પાડે છે. તો કે પણ ના કેમ પાડે? આગમ એમ કે ને કેમ ના પાડે છે? તો કે એ તો કાળ ને ક્ષેત્ર ની મર્યાદા થી કીધું હશે. કીધું હશે તો એ કદાચ ઠીક એમ કરીને એક કુરકાળી નાખી વાત ને.
ગોળ
એ તો કાળને ક્ષેત્રને મર્યાદાથી કદાચ વાત કરી હોય કે આ ક્ષેત્રે આ કાળે જન્મેલા ને અને આ ક્ષેત્રને આ કાળની મર્યાદા લાગુ પડતી નથી. ક્ષેત્ર પર છે આ ભરત ક્ષેત્ર, પર ક્ષેત્ર છે આ પંચમ કાળ, પરકાળ છે. ત્રિકાળી સ્વભાવમાં બંને નો સદંતર અભાવ છે, ક્યાંય લેવા કે દેવા કોઈ લાગતું ઓળખતું એને એની પર્યાય રે લાગતું ઓળખતું નથી. પછી પરદ્રવ્ય ને પર ક્ષેત્ર આ રે પર કાળ આ રે શું લાગે એમ કે છે. એની પર્યાય રે લાગતું ઓળખતું નથી એવો જ્ઞાયક ભાવ છો એમ કે છે. અપ્રમત પર્યાય સાથે લાગુ બધું પોતે મુનિરાજ આચાર્ય છે, છઠ્ઠે સાતમે ગુણ સ્થાને પ્રમત અપ્રમતમાં ઝૂલે છે, દ્રષ્ટિ એનો નિષેધ કરે છે. નહીં પ્રમત અપ્રમત હું નહીં એવી વાત છે. નિષેધ કરતો હું એ જ જાણનાર અખંડ છું એમ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું. એટલે મારી દશામાં જ્ઞાયક ભાવ સાથે તદાકાર પણ વર્તે છે, નાયક ભાવ નો આશ્રય ને અનુભવ વર્તે છે અને હું કહું છું. એમાં એમ છે કે કેટલાક એ અનુભવમાં આવ્યા વિના એને જાણ્યા વિના અનુભવ વિના આભાસથી પણ આવી વાત બોલે છે અને એમાંથી આખો સાંખ્ય મત ઉપજ્યો છે. આખો સાંખ્ય મત એમાંથી ઉપજેલો છે. એમાં આત્મા અછેદ છે, અભેદ છે, બુદ્ધિ આવે છે એમાં તો શું પણ અનુભવ નું ક્યાંય વાત નથી. સાનુભૂતિ ની કોઈ વાત નથી. સાનુભૂતિ કેમ થાય કોઈ આખી ગીતામાં 718 શ્લોક માં ક્યાંય નથી. 718 શ્લોક છે ગીતા, 18 અધ્યાય છે, 712 છે બેટા, 712 શ્લોક 18 અધ્યાય છે, ક્યાંય એ વાત નથી. કેમ અનુભવ ની પ્રાપ્તિ થાય, કેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી આત્માનું સ્વરૂપ છે એ કઈ વાત નથી. બ્રહ્મ પરમ બ્રહ્મ એ બધા શુદ્ધ છે. આત્મા અધ્યાત્મ બધી ઘણે શબ્દો ઘણાય છે, પદ્ધતિ નથી, મૂળ વસ્તુ પણ નથી. અઢાર અધ્યાયમાં બીજો સાંખ્ય યોગ નામનો અધિકાર છે, બીજો અધ્યાય છે સાંખ્ય યોગ છે. એમાં એક નો અધ્યાત્મ નો વિષય ચાલ્યો છે પણ છતાં પદ્ધતિ નથી. હા વસ્તુ વિજ્ઞાન નથી, પાયામાં વસ્તુ નું વિજ્ઞાન નથી અને પદાર્થ નો બહુભાગ વિજ્ઞાન નો વિષય અતિન્દ્રિય જ્ઞાન નો છે, ઇન્દ્રિય જ્ઞાન નો નથી. તેવું જ્ઞાન જે અતિન્દ્રિય જ્ઞાન છે એમાં એની પરંપરાથી આ વસ્તુ ચાલી આવી છે. શુદ્ધ જ્ઞાન માટે અનુભવથી સંમત થયેલું છે, ન્યાયથી સંમત થયેલું છે, સહેલાઈથી મળી છે એટલે ભલે કદાચ કિંમત ન આવે. બાકી તો ગોતીને ગોતતા ગોતતા મરી જાય, આખું આયુષ પૂરું થાય, મરી જાય એટલે આયુષ પૂરું થાય તો પત્તો લાગે એવું નથી. એટલા જગતમાં અભિપ્રાયો વહેંચાયેલા છે આત્માના કલ્યાણ કરવાના વિષયમાં. કોઈ એમ કહે છે કે આ રીતે કરો, કોઈ કહે છે કે આ રીતે કરો, કોઈ કહે છે કે આ રીતે કરો. હજારો વાત કરે છે, સાચી વાત કહી એ ગોતવી મુશ્કેલ પડે એવું છે. આપણે એ તત્વમાં જો અધ્યાત્મ ન હોય તો એ ખાસ થઈ ગયું તત્વ, પૂર્યું તત્વ શું એમાં પછી. અધ્યાત્મ તો તત્વનું તત્વ છે, જો તત્વમાં એનું તત્વ ન હોય તો તે અતત્વ થઈ ગયું. પછી શું થઈ ગયું? અધ્યાત્મ તો તત્વનું તત્વ છે. એટલે એમ વાત લીધી છે, દશાનો નિષેધ કરતા દશાની સાક્ષી આપે છે. આમ વાત છે, આનું નામ અનેકાંત છે. એટલે તો આગમનું જ્ઞાન બરાબર જ્ઞાનમાં રહે અને એથી આગળની વાત વચનમાં આવે અને આત્માનો આશ્રય થાય સંતુલન ગુમાવ્યા વિના. ક્યાંય સંતુલન ગુમાવતું નથી એવો અનેકાંતિક માર્ગ છે આ. અનેકાંતિક માર્ગ એટલા માટે કહે છે. વ્યવહારમાં એવું બને છે, પાણીનો લોટો કીએ, ઘીનો ઘડો કીએ, ત્યારે જ્ઞાન તો વસ્તુનું પાણી અને લોટાનું બરાબર રહે છે. ભાષા બીજી, જ્ઞાન બીજું. જ્ઞાન પ્રમાણે ભાષા નથી ને ભાષા પ્રમાણે જ્ઞાન નથી. થાય છે કે નહીં? ગડબડ નથી થતી? એ વાસ્તવિકતા છે. છઠ્ઠી ગાથા શરૂ કરતા આચાર્ય ભગવાન કહે છે કે આત્મદ્વય અપ્રમત નથી અને પ્રમત નથી, એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો અવસ્થાના આશ્રયનો નિષેધ છે, અવસ્થામાં હુંપણાનો નિષેધ છે, અથવા જે ધ્રુવ ત્રિકાળી પરમાત્મ તત્વ છે એનો આશ્રયના જોરમાં હું વાત કરું છું. શુદ્ધ પર્યાય પ્રગટી હોય તો પણ એ બતાવવાની કહેવાની વાત છે થોડીક, એના ઉપર મારો જોર નથી એમ કહું છું. એ સ્વરૂપના ત્રિકાળીના જોરમાં એ નિષેધના ખાતામાં જાય છે. ત્રિકાળીના આદર ભાવમાં એ નિષેધના ખાતામાં જાય છે. વિધિ અને નિષેધ બે પડખા છે. નિષેધની અપેક્ષા વિધિ સાથે છે. વિધિ એટલે વિધિપૂર્વક આદરવું, એવી જે ક્રિયા તેને વિધિ કહે છે. પદ્ધતિ પ્રમાણે આદરવું જે કાર્ય એને વિધિપૂર્વકનું કાર્ય કહેવામાં આવે છે. આ વિધિ વિધાન કરાવે છે, એના કથનને વિધાન કહે છે. વિધિના કથનને વિધાન કહેવામાં આવે છે. આ ભાઈનું વિધાન આમ છે, ભાઈનું વિધાન આમ છે, એમ છે કે આચાર્યદેવમાં આવું વિધાન છે શાસ્ત્ર. વિધિને દર્શાવતા કથનને વિધાન કહેવામાં આવે છે. વિધિ છે યથાર્થ કાર્ય પદ્ધતિને વિધિ કહેવામાં આવે છે. સ્વરૂપનો આશ્રય કરવો તે વિધિ છે, એની અપેક્ષા પર્યાયના આશ્રયમાં નિષેધની અપેક્ષા ઊભી કરે છે એમ કહે છે. પર્યાયનો આશ્રય કરવાનો ક્યાંય પણ વિધાન નથી અને એ વિધિ પણ નથી. મુખ્ય માર્ગ ચાહે શુદ્ધ પર્યાય ભલે હો પણ એનો આશ્રય કરવાની વિધિ વિધાન નથી એમ એ નિષેધમાં જાય છે. અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું, એટલે અખંડ જ્ઞાયક છું. એવી જ્ઞાયક ભાવે, જ્ઞાયક આકારે જે મારી વર્તમાન વર્તતી દશા છે એ દશા સહિત કહું છું, દશાથી કહું છું, એટલે એ દશા પ્રગટ થઈ છે ને કહું છું એમને. અંદરથી ફેંકોલોજી છે, ફેંકે રાખું છું વાતને, એવું અહીંયા નથી. કેમ કે નિશ્ચય અધ્યાત્મના વિષયમાં વિકૃતિ ઉપજે છે ત્યારે એ પ્રકાર આવે છે કે પ્રગટ દશા થયા વિના એમને ઉન્મત પ્રલાપ પણ ઉન્મત પ્રલાપ દશા થી નિશ્ચયની વાતો ગાંડાની જેમ પાગલની જેમ કોઈ બોલે છે એ પ્રકાર મારો નથી એમ સમજતા નહીં. વાતો આવશે, એવી ઉત્કૃષ્ટ વાતો આવશે પણ એવું તમે સમજતા નહીં. મુનિપણાની દશા અપ્રમત અને પ્રમત એ બે ભૂમિકામાં હજારો વાર આવ જા કરે છે. અપ્રમત છે એ સાતમા ગુણ સ્થાનની દશા છે, પ્રમત છે એ છઠ્ઠા ગુણ સ્થાનની દશા છે. હજારો વાર આવ જા કરે છે. વર્તમાનમાં કેમ અપ્રમત પ્રમત ગોઠવતા છે ભગવાન જાણે. પ્રમત અપ્રમત છઠ્ઠું સાતમું ગુણ સ્થાન નામ તો પ્રસિદ્ધ છે, એ નામ તો બદલાતા નથી. ગુણસ્થાનના નામ કદી બદલાતા નથી, જેમ છ દ્રવ્યના નામ બદલાતા નથી પંચ પરમેશ્વરીના નામ બદલાતા નથી, એમ ગુણસ્થાનના નામ કઈ બદલાતા નથી. તો પ્રમતો ને અપ્રમત છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે. હવે અપ્રમત માં કેવી રીતે આવતા હશે ને કેમ ગણતા હશે? શુદ્ધોપયોગ ની તો ના પાડે છે અત્યારે મુનિ દશામાં વર્તતા જીવો શુદ્ધોપયોગ ની ના પાડે છે તો અપ્રમત દશા કોને કહેતા હશે? એ તો જેને દીક્ષા લીધી હોય તો માને કે દીક્ષા લીધી માટે છઠ્ઠું હાથમાં આવી ગયું. એમાં એવું છે કે દિગંબર સંપ્રદાયમાં તો એવી રૂઢિગત માન્યતા છે કે આપણે દિગંબરમાં જન્માના એટલે ચોથું તો છે જ, એ તો આપણો અધિકાર થઈ ગયો. કેમ કે આપણે દિગંબરમાં જન્મા છે માટે ચોથું તો છે જ, આપણને પહેલેથી છે શું એમ માની બેસે છે. પછી જે વ્રત કર અંગીકાર કરે, વ્રતની પ્રતિજ્ઞા લે એટલે પાંચમા માં આવ્યા. પછી એની જે પ્રતિમા છે એ પ્રમાણે વિધિ વિધાન કરાવે અને પાંચમું ઉદગ્રહણ થઈ ગયું એટલે શ્રાવક પંચમ ગુણસ્થાન વખતે શ્રાવક છે અને દીક્ષા લે એટલે મુનિથી સાથે. પણ મુનિ દશામાં એક ગુણસ્થાન નથી, ચોથામાં એક ગુણસ્થાન છે, શ્રાવકમાં એક ગુણસ્થાન છે, પણ મુનિ દશામાં બે ગુણસ્થાન છે, છઠ્ઠું ને સાતમું. છઠ્ઠામાં એટલે મુનિ ન રહીએ એટલે સાતમામાં ન રહીએ તો પછી આગળ જાય. સાતમામાં જ્યાં અગ્રમત છે શુદ્ધ ઉપયોગ એ શુદ્ધ શ્રેણી માંડે અંતર્મુખમાં કેવળ જ્ઞાન લઈ લે. એટલે છઠ્ઠું ને સાતમું બે ગુણ સ્થાને પ્રસિદ્ધપણે મુનિ દશા આગમની અંદર છે. તો અપ્રમત કેવી રીતે ગણતા હશે? આ એક વિચારવા જેવો વિષય છે. એક સ્વતંત્રના આચાર સાથે ચર્ચા થઈ ત્યારે તો પૂછ્યું તું ખાનગીમાં ચર્ચા થઈ કે આ છઠ્ઠું સાતમામાં સાતમું શું કેવી રીતે આવે છે, કાંઈ કહેશો? તો એ કાંઈ નથી આવ્યા, બહુ સરળ હતા, એ કાંઈ નથી. એ તો હજારો વાર આવજા કરે છે. દેવ ભૂમિકામાં વર્તતા મહામુનિ નું આ કથન છે કુનકુંદાચાર્ય દેવ એમ કહે છે.